આવે અને એની અંદર ગરીબી આવે, એની અંદર ગરીબી મને નમ્રતા આવે, નિમ્રતા આ જાય. તો એ છે બહુ સરસ પદ ગાય છે વાણીમાં શીખના ગાયકો છે કે મારા હૃદયની અંદર બસ ગરીબી આવે, હું મારી જાતને કોઈ દિવસ મોટી ના દેખાવા દઉં, હું નાનો રહું, ગમે એટલી મોટી સેવા કરું, પણ મારામાં અહંકાર ન આવે. હું એટલે સુધી કે અંગદ જેવો, અંગદ જે યુવરાજ છે કે સ્કિંધાનો, પણ જ્યારે ભગવાનની પાસે વાત કરતો હોય ત્યારે કે પ્રભુ મને આપનું શરણ આપો ને આપની સાથે રહેવા દો ને. અને રાજકુમાર રાજસિંહાસનનો અધિકારી પણ બોલે, નીચ ટહલ ગૃહ કે સબ કરી હું. ઘર કા પ્રભુ આપકે દરબાર મેં, આપકે ઘર મેં જો નિમ્ન સે નિમ્ન છોટે સે છોટા કામ વો સેવા કા મેં કરુંગા, મુજે રખ લીજિયે. કેટલો સરસ ભાવ, મોટપણું નહીં. મેં તેરા 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 સચ્ચે પાદશા રખ લે ગરીબ જાન કે, કેટલો ભાવ. હું આપનો છું, એક દાસ જાણી, એક સેવક જાણીને મને આપની શરણમાં આપની સેવામાં લઈ લો. સેવા કરે પણ ક્યારે એની અંદર સેવાનો બોજ ના વધી જાવ. બોજ વધી જાય ને તો પણ ખતરનાક નીકળે, ભયંકર નીકળે, ડૂબાડે. પણ સેવા જે મળે, જેવી મળે એવી, નાની મોટી, પણ એવી રીતે કરે કે માણસ આમ તરતો ને તરતો રહે, આનંદિત થઈ જાય બધાની વચ્ચે. જ્યારે સેવકનું પદ મળે ને ત્યારે નાનામાં નાના માણસનો પણ અપમાન ન કરવું, અવહેલના ન કરવી. આવ ભાઈ, તું પણ સેવા કરવા આવ્યો છે, બોલ શું છે. એમ ગરીબ માણસને જ્યારે ભિખારીને ભિક્ષા ભીખ આપતા હો ને ત્યારે પણ તમારી જાતને મોટી ના દેખાવા દો. એટલે રાખો કે એ આવ્યો છે તો હું આપી શકું છું, નહીતર એ જો એ આવ્યો જ ન હોત લેવા માટે તો હું કોને આપત. મોટાઈ તો એની છે કે મને આપવા માટે નિમિત્ત બનાવ્યો. એક કુંભના મેળાની અંદર હરિદ્વારમાં મુનિમંડળમાં ઘણા સારા વિદ્વાન હતા તે વખતના, એના આચાર્ય નામ યાદ આવશે તો, ભંડારો હતો. એમાં હજારો માણસો જમે કુંભના મેળાના અનુક્ષેત્રની અંદર. તો ત્યાં એક વૃદ્ધા પોતાની પાસે એક કપડાના છેડાની અંદર ચાર આના રૂપિયો લઈને આવ્યા હશે, અને ક્ષેત્રે ક્ષેત્રે છાવણીએ છાવણીએ ફરે કે મારે બધાને જમાડવા છે, આ લઈ લો ને. એક ઢબૂડી હતી, પીળી ઢબૂડી, આપણે બધાએ જોઈ છે. તે પેલા સંત કે બીજા કે, અરે ઇસમે સે કુછ હો સકતા હૈ, ક્યા હોગા ઇસમે, પાગલ તો નહીં હો ગઈ, ચલ હટ, એમ કરીને એને કાઢી. પણ જે આ સ્વામીજીના છાવણીમાં આવી અને કે બાબાજી બાબાજી મેરે કો એક સબકો ભોજન ખિલાના હૈ, સબકો ખિલાના હૈ, એક બાર મેરે તરફ સે હો જાય, અચ્છામાં હો જાયેગા, મેરે પાસ એ હૈ દો પૈસે. અચ્છા દો પૈસે કા, નમક મંગવા લિયા દો પૈસે કા, ઓર ડાલ દિયા, માં સબને ખા લિયા ને તેરા, ક્યાં એ મોટો મહામંડલેશ્વર વિદ્વાન, પણ એક નાની સરખી ડોસી એક માને સંતોષ થયો. એની પાછળ કોઈ નહોતું, એ બધી પોતાની સંપત્તિ વેચીને આવી હતી, અને પછીથી એ મહાત્માને બધું જ કે આ તમારું હવે. માણસ ગમે એટલો મોટો હોય ને, પણ આવી રીતે નાનામાં નાની વ્યક્તિની સાથે વિનમ્ર ભાવ રાખે, મોટપણું ન ઈચ્છે ક્યારેય પણ ન થવા. એક બહુ સરસ પાઠ હતો મેં ભણતા ત્યારે અંગ્રેજીમાં, બુદ્ધની મૂર્તિ ઢળાતી હતી અને એના સાધુઓને કહેલું ગામે ગામ જઈને જે કંઈ જે કોઈ આપે એ લઈ આપજો, કોઈનું અપમાન ના કરશો. તાંબુ પિત્તળ ચાંદી સોનું જે કંઈ આવ્યું બધું લાવી એને ઢાળવામાં આવ્યું, બરાબર ઢળાય નહીં. બીજી વાર કર્યું ઢળાય નહીં. પછી એના આચાર્ય બોલાયો કે ભાઈ કંઈક ભૂલ થઈ છે કોઈની, કોઈનું અપમાન કરી દીધું છે, કોઈની અવહેલના થઈ ગઈ હોય એવું છે. બધાએ પોતપોતાની જાતે જે જે લેવા ગયા હતા બધાએ પોતપોતાની જાતે મંથન કરીને શોધી કાઢો. ત્રણ ચાર દિવસ પછી એક સાધુ આવ્યો કે હું અમુક ગામમાં ગયો હતો, એક વૃદ્ધા હતી, એની પાસે એક પાઈ હતી, એક પાઈ તાંબાની, એ આપવા આવી હતી, પણ બીજા બધા ઘણા આપવા વાળા હતા ને, એટલે એની અવગણના કરી અને બીજા બધાનું ઉઘરાવવામાં રહ્યો હતો. ઘોડા મોકલીને તે જમાનામાં એ વૃદ્ધાને શોધી કાઢ્યા, વૃદ્ધાને ત્યાં આગળ લાવવામાં આવ્યા જ્યાં મૂર્તિ બનાવવામાં આવતી. ફરીથી એ મૂર્તિને રસ અંદર ઢાળ્યો, બધા જ બધી ધાતુઓનો રસ ઢાળ્યા પછી એ માને કહ્યું, માં તારું શું છે લાવ, જે કંઈ હોય તે આની અંદર મૂકી દે. પોતાની છેડાની ગાંઠથી છોડી પેલી માત્ર તાંબાની પાઈ હતી એ અંદર મૂકી દીધી. મૂર્તિ ટાળી થઈ જ્યારે ઢાળેલી બહાર કાઢવામાં આવી ત્યારે એ મૂર્તિમાં એ તાંબાની પાઈ બરાબર કેન્દ્રમાં મૂર્તિની, અને મૂર્તિ ફરી તે વખતે સુંદર બની. કોઈ પણ મહાન કાર્ય હોય તે વખતે જેવી ગમે તેવી સેવા સોંપવામાં આવી હોય, પણ વ્યક્તિએ ખૂબ સજગ રહીને ક્યારે નાનામાં નાની વ્યક્તિને સેવાના અહંકારમાં આવીને એને હળધૂત ન કરવી. સમદ્રષ્ટિ, નાનો હોય કે મોટો હોય, શીતળ સ્વભાવ, મોટપણું ન ઈચ્છે, બને ત્યાં સુધી ભજનની અંદર સેવાની અંદર પોતાની જાતને છુપાવી રાખે. હું ભજનમાં બહુ મોટો છું અને સેવાની અંદર બહુ બહુ આગળ પડતો છું, એને જેટલું છુપાવી રાખશું. પુણ્ય કદી કહીએ નહીં, પાપને કરીએ પ્રકાશ, કહેવાથી બંને ઘટે ગાવે ગિરધરદાસ. પુણ્ય કહેશો તોય ઘટશે ને પાપ કહેશો તોય એ ઘટી જશે. કયું સાચું છે કયું સારું છે જાતે નક્કી કરી. મોટાઈ મળવી બહુ સહેલી છે પણ એને સાચવવી અઘરી છે. મોટાઈ મળી જાય પછી સચવાતી નથી અને પછી એ મોટાઈ ખોટાઈમાં તરફ વર્તા વારે નથી લાગતી. એટલે એટલા માટે જ મહારાજ શ્રી પોતાના શ્રી મુખે કહે છે, મોટપણું ન ઈચ્છે પણ સેવાની અંદર સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ એટલે કેવી? તીર્થ સ્વરૂપમ સમદ્રષ્ટિયુક્તમ. તીર્થને કોઈ ભેદભાવ હોતો નથી. તીર્થને શરણે રાજા પણ જઈ શકે, અમીર પણ જઈ શકે, અને ગરીબમાં ગરીબ ભિખારી પણ જઈ શકે, વિદ્વાન પણ જઈ શકે, અને મૂર્ખ પણ ત્યાં જઈ શકે, અને દરેક એની અંદર સ્નાન કરી અને પુણ્ય કમાઈ શકે છે. તીર્થ સ્વરૂપમ સમદ્રષ્ટિયુક્તમ. સમદ્રષ્ટિ કોના જેવી હોય? જો કે તીર્થ જેવી. જો કોઈ પણ જાતનો ભેદભાવ થયો, દ્રષ્ટિભેદ થયો, તો માણસની કિંમત થઈ જશે. બહુ સાચવું પડે, વ્યવહાર ભેદ થાય, દ્રષ્ટિભેદ થાય, અને એની અંદર દોષમાં પડાય. દરેકની સાથે એક સમદ્રષ્ટિ, ક્યારે પણ ભેદભાવ નહીં. અને એમાંય ઘરની અંદર જ્યારે રસોડામાં ભેદભાવ થાય ને, એના જેવો કોઈ અપરાધ નથી. સમદ્રષ્ટિ દરેકની સાથે એક સરખો, કે આને વધારે પીરશું, આને ઓછું પીરશું, આને આ વસ્તુ આપવું, આને આ ન આપવું, એક સરખો. સેવા કરવાની હોય ત્યારે પણ, એક ગરીબમાં ગરીબ, નાનામાં નાનો માણસ હોય એની સેવા કરતા એમ ખચકાટ ના થવો જોઈએ કે આ તો પેલો ભિખારી છે, જંગલમાં રહેવાળો આદિવાસી છે, અને હું એની સેવા કરું. ત્યારે શું એમ કહેવાનું, સેવા કર કે મારે લાયક હોય એવી સેવા મને કહેજો. સારું ભાઈ, તને તારા લાયક સેવા આવશે ને ત્યારે તને કહીશ. અત્યારે આ જે સેવા છે એમાં તારી લાયક, તું આ સેવા તારે લાયક નથી, એ પણ એમાં મોટાઈ છે. બસ તાર બાપજી, મારે લાયક કંઈ હોય તો કહેજો, પણ જે છે એ કરી લે ને, લાયક ક્યાં હોધવા જઉં છું, જે સેવા મળી એ કરી લે. પણ ના, મારે લાયક કંઈક હોય કહેજો બાપજી. હા સારું, જા આવજો, એમ કહી દેવું પડે. પણ પોતાની જાતને કંઈક સમજે છે કે હું છું, અને મને મારે અનુકૂળ સેવા હોય તે મારે કરવાની, એ સેવક નહીં, એ સમદ્રષ્ટિ નહીં.